તારીખ 16/1/1993 શ્રી સમયસાર શ્લોક 35 અને 36 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 77.
શ્રી સમયસાર પરમાનો જીવ જીવ અધિકાર 36મો કળશ 49 ગાથા પછીનો કળશ છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. ગાથા જે ચાલી કે આત્માનું પરમાર્થ સ્વરૂપ કેવું છે એ જ વિષય ઉપર એક શ્લોક કહે છે અને એવા પરમાર્થ સ્વરૂપ આત્માના અનુભવ કરવાની આચાર્ય મહારાજ પ્રેરણા કરે છે. ચિત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ યાનય અતોતિરિક્તા સર્વે ભાવા પૌદ્ગલિકા. 35મો છે. સકલપી વિહાયન્નાય ચિત શક્તિરિક્તમ સ્ફુટતરમ અવગાય સ્વમ ચિત શક્તિમાત્રમ ઇમમ ઉપરીતરચરંતમ ચારુ વિશ્વસ્ય સાક્ષાત કલયતુ પરમાત્માનમ આત્મને અનંતમ. ચિત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને પ્રગટપણે પોતાના ચિત્તશક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને ભવ્ય આત્મા સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તાય એવા આ એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો અર્થાત સાક્ષાત અનુભવ કરો. સાક્ષાત કલય હતું, સાક્ષાત અનુભવ કરો. શું કહે છે કે ચિત્ત શક્તિથી રહીત, ચિત્ત શક્તિમાં બધા ગુણોનો અભેદ એક રૂપ દ્રવ્ય સામાન્ય લઈ લેવો, પછી કોઈ એક વિશેષણથી એને કહેવામાં આવે છે, પણ મૂળ સ્વરૂપ ચિત્ત શક્તિથી રહિત એટલે મૂળ સ્વરૂપથી જે રહિત છે એવા અન્ય સકળ ભાવો, જેટલા કોઈ બીજા ભાવો છે ભલે પછી તે આત્માની પર્યાયમાં હોય એમ કહે છે, શું એને છોડીને એટલે કે એનું અવલંબન છોડીને એનો આશ્રય છોડીને પ્રગટપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનો પ્રગટપણે પોતાના પ્રત્યક્ષ એવા પોતાના આત્મ સ્વરૂપનું અવગાહન કરીને એટલે વ્યાપક ભાવે એમાં સ્થિર થઈને એને અવગાહન કરવું. એને આમાં વ્યાપી ગયો, અવગાહન કર્યા એટલે વ્યાપી ગયો. ભવ્યાત્મા આત્મામાંથી એ કાઢ્યું. ભવ્યાત્મા સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તા એવા કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. શું કહ્યું કે એ ભવ્યાત્મા એ પ્રેરણા આપી છે. સમસ્ત પદાર્થ સમૂહરૂપ આ લોક છે, છ દ્રવ્ય સ્વરૂપ આ જે લોક છે એ આખું વિશ્વ છે, એ વિશ્વથી ભિન્ન ઉપર તરવું એટલે એનાથી ભિન્ન પડીને સુંદર રીતે પ્રવર્તા એટલે વિતરાગ ભાવરૂપ શાંતપણે પ્રવર્તા એવા એક કેવળ અવિનાશી આત્માનો શાશ્વત આત્માનો આત્મામાં જ સાક્ષાત અનુભવ કરો. આચાર્ય મહારાજ પ્રેરણા કરે છે ભવ્ય જીવોને કે તમે અમે જે આત્મા દર્શાવ્યો એવા આત્માનો જ અનુભવ કરો, જે આત્મા આખા જગતથી ભિન્ન છે. બધું આવી ગયું. કોઈ પણ આવી ગઈ. ચિત્ત શક્તિથી રહિત એટલે ચિત્ત શક્તિ રૂપ પરમાર્થ સ્વરૂપ આત્મા, ચિત્તના ગુણ વાળો બસ. બાકી બધું છે, કેમ કે અહીંયા આશ્રય છોડાવવો છે, એને મૂળથી છોડીને એટલે એનો આશ્રય છોડાવવો છે. એ પરિણામનો અભાવ કરવો છે એમ નથી કેવું, એ તો આપણે વાત થઈ હતી કે ભેદ જ્ઞાનમાં રાગાદી ભાવનો અભાવ કરાય છે. જ્યારે શુદ્ધ પર્યાયથી ભિન્નતાની વાત આવે ત્યારે એ પર્યાયનો અભાવ કરવાનો હેતુ નથી ત્યાં. રાગાદીથી ભિન્ન થવામાં રાગાદીનો અભાવ કરવાનો હેતુ રહેલો છે. જ્યારે અહીંયા શુદ્ધ પર્યાયથી ભિન્ન કરવામાં આશ્રય છોડાવવાનો હેતુ રહેલો છે. એ પર્યાયનો નાશ કરવો અને પર્યાય વગરનું દ્રવ્ય કરી નાખવું, આખું દ્રવ્ય પ્રમાણનો વિષય, એમ ક્યાંય અભિપ્રાય નથી. એમ અને આશ્રય કરવાવાળી પર્યાય છે, એનો કેવી રીતે નાશ કરશો? આશ્રય કોણ કરશે? દ્રવ્ય કરશે? આશ્રય તો પર્યાય કરશે. છોડવું કે ગ્રહવું કીધું ને, મૂળથી છોડીને તો કોણ છોડે? પર્યાય છોડે કે દ્રવ્ય છોડે? મૂળથી છોડીને એનો અર્થ કે આશ્રય છોડીને. પર્યાયને છોડી દીધી તો છોડ્યું કોણે? પણ એ તો પર્યાય છોડ્યું છે. હા, એ તો પ્રશ્ન જ નથી. જેને શુદ્ધ પર્યાય પ્રગટ નથી એને શુદ્ધ પર્યાયનો આશ્રય છોડવો એ ક્યાં પ્રશ્ન છે? પણ જેને શુદ્ધ પર્યાય હોય એને શુદ્ધ પર્યાયનો આશ્રય હોતો નથી, ત્યારે એની પર્યાય શુદ્ધ હોય છે. પર્યાય શુદ્ધ ક્યારે હોય? કે એનો આશ્રય ન હોય ત્યારે. શું ને, અહીંયા તો શું છે કે મુમુક્ષુ જીવને ઉપદેશ છે, એને તો શુદ્ધ પર્યાય પ્રગટી નથી, તો કે તું સકળ ભાવોનો આશ્રય છોડી દે એમ કહે છે. ચિત્ત શક્તિથી રહિત એવા બધા અચેતન પરિણામ છે. તારા બધા પરિણામ અત્યારે અચેતન પરિણામ છે, એ અચેતન પરિણામનો આશ્રય તું છોડી દે એમ કહેવું છે. એને અમે ચિત્ત શક્તિથી રહિત એટલે ચેતના વિનાના પરિણામ ગણીએ છીએ. મુખ્યપણે પર્યાયનો આશ્રય છોડવાનો ઉપદેશ જે જીવો પર્યાયનો આશ્રય લે છે એને છે. સમ્યક દ્રષ્ટિથી માંડીને ઉપરના જે સાધક જીવો છે એને શુદ્ધ પર્યાયનો આશ્રય વર્તતો જ નથી. ત્યારે તો એને તો કોઈ પર્યાયનો આશ્રય વર્તતો નથી. એને શુદ્ધ પર્યાય છે પણ એનો આશ્રય વર્તતો નથી. અશુદ્ધ અંશ છે એનો પણ આશ્રય એને વર્તતો નથી. માટે એને છોડવાનો ઉપદેશ નથી, પણ સ્વરૂપની ભાવનામાં એ વિષય આવે. જે ભાવના પરમાર્થ સ્વરૂપ આત્માની હોય તો એમાં એમ આવે, એટલે જ્ઞાનીઓ પણ એમ લે. શું કે એક ત્રિકાળી દ્રવ્ય સામાન્ય છે તે જ હું છું, એટલો જ હું આત્મા છું, એ સિવાય ચાર ભાવો તે હું નથી. કુંકુંદાચાર્ય દેવે 50મી ગાથામાં વાત લીધી તો એમને તો ક્યાં પર્યાયનો આશ્રય હતો? પણ ત્રિકાળી સ્વરૂપની ભાવના ભાવવામાં એક સમયની શુદ્ધ પર્યાય ક્ષાયિક પર્યાયની પણ ભાવના નથી ભાવતા જ્ઞાનીઓ એમ કહેવું છે. અથવા જે પોતાના સ્વરૂપનો સામાન્ય સ્વરૂપનો આશ્રય વર્તે છે એ આશ્રયના જોરમાં જ એ વાત કરે છે, એમને પર્યાય ગૌણ વર્તે છે. શુદ્ધ પર્યાય પણ એમને ગૌણ વર્તે છે. અશુદ્ધ પર્યાય તો ગૌણ વર્તે છે એ કહેવાની પછી જરૂર રહેતી નથી. તો એવું દર્શાવવા માટે છે, કેમ કે એમનું સ્વરૂપ ઓળખવાથી એના સ્વરૂપને અનુસરવાનું થશે ને. અથવા તેઓ શું કરે છે કે જે કરે છે એનું હું અનુસરણ કરું, તો કે એ વર્તમાન શુદ્ધ પર્યાયનો પણ આશ્રય કરતા નથી. અશુદ્ધનો તો કરવાનો પછી વિચાર કરતું કે ચર્ચા કરવાનો, વિવાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી. તો મારે તો હજી શુદ્ધ પર્યાય છે ને, અશુદ્ધ પર્યાયનો આશ્રય કરવાની ક્યાં વાત રહે છે? શું મિથ્યા દ્રષ્ટિ જીવ તો ઉદયમાં તન્મય છે, એનો અર્થ કે ઉદય એને સર્વસ્વ છે. ઉદય છે એને સર્વસ્વ છે. તો કે આચાર્ય ભગવાન તો ક્ષાયિક પર્યાય ને પણ પરદ્રવ જ્યાં કહે છે ત્યાં ઉદયને મેં સ્વદ્રવ ક્યાં બનાવ્યું? શું જ્યાં ક્ષાયિક પર્યાયને પરદ્રવ કહે છે ત્યાં હું ઉદય ભાવને સ્વદ્રવમાં ક્યાં લઈ જાઉં? એમ વાત છે, એવી રીતે લેવાનું છું. ઉપદેશ કોઈ પણ કોટી ન હોય એનો અર્થ એ થાય છે. ઉપદેશ અનેકવિધ અનેક કક્ષાએ અનેક કોટીએ ઉપદેશ પ્રવર્તે છે શાસ્ત્રમાં. આ જીવને પોતાના પ્રયોજન માટે એને કેવી રીતે અંગીકાર કરવો એ સુદ્રષ્ટિ છે, એ દ્રષ્ટિકોણ સાચો છે, એ સુવિચારણા છે. એથી બીજી રીતે વિચારવું તે યથાર્થ વિચારણા નથી. યથાર્થપણું એને કહીએ કે કોઈ પણ કોટીનો ઉપદેશ હોય, મારા જીવને આનો ઉપયોગ શું, મારું પ્રયોજન સિદ્ધ થવા માટે આ કેવી રીતે મને કામમાં આવે, આટલો દ્રષ્ટિકોણ જેના હાથમાં છે એ જીતી ગયો. આ દ્રષ્ટિકોણ ન હોય તો પછી એનું જે સમજણ છે એ ગમે તેવી હોય તો તે યથાર્થતાને પામતી નથી, એને યથાર્થ ન કહી શકાય. આમ વાત છે. પછી દેહથી અને ઘર કુટુંબથી ભેદ જ્ઞાન કરાવે એટલે પરદ્રવ્યોથી ભેદ જ્ઞાન કરાવે, રાગાદી વિભાવોથી ભેદ જ્ઞાન કરાવે કે એક સમયની શુદ્ધ પર્યાયથી પણ ભેદ જ્ઞાન કરાવે, કોઈ પણ વાતથી ભેદ જ્ઞાન કરાવે, પણ મને ક્યાં કેવી રીતે અંગીકાર કરવામાં મને મારું પ્રયોજન સિદ્ધ થાય અને હું જ્યાં ઊભો છું ત્યાંથી એક ડગલું પણ આગળ વધું, મારા આત્મહિતના માર્ગમાં એક ડગલું પણ હું આગળ વધું, એવી રીતે મને આ વાત ક્યાં કામમાં આવે, કેમ કામમાં આવે? તો એ મારો પ્રયોજનનો વિષય થાય છે, ને નહીતર જો એ મારે કામને ન હોય તો અપ્રયોજનનો વિષય થઈ જાય, છોડી દેવાની વાત છે, એનું લક્ષ્ય કરવાનું રહેતો નથી. એની અનુસરણ કરવાની વાત આવી અને વર્તમાન યોગ્યતામાં એ કેવી રીતે લાગુ થાય, ત્રણ વાત લીધી. જ્ઞાની પુરુષનું અથવા મોક્ષ માર્ગી ધર્માત્માનું પરિણમન કેવું હોય એનાથી એનું ઓળખાણ કરવી છે, એ ઓળખાણ કરીને એનું બહુમાન કરવું છે, એના પ્રત્યે પ્રમોદ ભાવના આવે છે, એમના જે ગુણો પ્રગટ થયા છે એમના પ્રત્યે વંદન ભક્તિ આદિના પરિણામ આવે છે, નમસ્કાર વંદન અને ભક્તિના પરિણામ આવે છે, એક વાત તો એ છે. અને બીજું પોતાને એ વાત કેવી રીતે અંગીકાર કરવી એ છે, મારા કામની છે કે ન કામની છે, હું કેવી રીતે અનુસરણ કરું અને જ્યાં ઊભો છું ત્યાંથી કેવી રીતે કામમાં લેવી, એટલું ઊંડે જાવું જોઈએ. વાતના વિષયના ઊંડાણમાં એટલે સુધી જવું જોઈએ તો સ્વાધ્યાયનું સાર્થકપણું થાય, નહીતર તો રૂઢિ પ્રમાણે જે અર્થ કરવામાં આવે રૂઢિ અર્થ પ્રમાણે અને રૂઢિગત પ્રમાણે એ બધી પ્રવૃત્તિ ચાલે. એ એક પોતે જે સમૂહમાં છે જે ટોળામાં છે એને શાસ્ત્ર ભાષામાં સંપ્રદાય કહે છે, જે સંપ્રદાયમાં છે શું એ સંપ્રદાયની રૂઢિનો નિર્વાહ કરવો. શું કે ભાઈ આપણે તો બધા કાનજી સ્વામીવાળા મળીએ એટલે વાંચન કરીએ બધા ભેગા થઈને, આપણે આપણે પોતાની ટીકા કરવાનો વિષય છે, બીજા કાંઈક બીજું કરે, બીજા કોઈ ભેગા થઈને ભક્તિ કરે તો કોઈ બીજા ભેગા થઈને પૂજા રચાવે કે ભાઈ આપણે મહાપૂજા મોટી પૂજા કરો, પણ આપણે તો બધા ભેગા થઈને વાંચન કરીએ, જ્યારે ભેગા થવું ત્યારે વાંચન કરવું, જ્યારે ભેગા થવું ત્યારે વાંચન કરવું, કેમ કે આપણામાં એમ છે. તો એવી કોઈ આપણે સંપ્રદાયની રૂઢિનો નિર્વાહ કરવા માટે વાંચન કરવું કે સ્વાધ્યાયમાં ગોઠવાવું એ પ્રકારમાં આત્માનું કલ્યાણ નથી, એમાં આત્માનું કલ્યાણ નથી. આટલું ઊંડે જવું જોઈએ પ્રયોજનના દ્રષ્ટિકોણથી. લાગવું પડે પોતાને માટે એવી રીતે કે પોતે ક્યાં ઊભો છે એ પહેલા વિચારે, પછી જે જ્યાં ઊભો હોય ત્યાંથી એને વિચારવાનું રહે છે. સમજાણું? એટલા માટે દરેકને માટે એક સરખી વાત લાગુ કરવાનો નિયમ નથી, સિદ્ધાંત નથી. એ વ્યક્તિગત રીતે દરેકે પોતાને વિચારવાનું રહે છે. અને એવું વિચારતા વિચારવાની સૂઝબૂઝ ન હોય, માનો કે એવું વિચાર કરવાની શક્તિ ન હોય, તો એણે એ વિષયના જે વિશેષજ્ઞ હોય, તજજ્ઞ હોય, એની પાસેથી માર્ગદર્શન મેળવવું રહે છે. અને અહીંયા જે સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, મહાપુરુષ છે, એની આવશ્યકતા અહીંયા મહેસૂસ થાય છે. મને ખબર નથી પડતી કે મારે કઈ વાત કેવી રીતે અંગીકાર કરવાની છે, હું મારા પ્રયોજનને હજી સમજી શકતો નથી, મારી યોગ્યતા કેવી છે એનું હજી મને કાંઈ ભાન નથી, તો પછી મારે શું કરવું ને કેમ કરવું, કેવી રીતે એક ડગલું પણ આગળ વધવું, મારે પાછળ નથી જવું, ધંધો કરવો છે નફો ઓછો થાય એનો વાંધો નહીં, પણ મારે નુકસાન કરવું નથી, મૂડી ખોવી નથી. જે જ્ઞાનનો ક્ષુપક્ષમ ને વીર્યનો ક્ષુપક્ષમ છે, એ જ્ઞાન મૂંઢાઈ જાય એવી રીતે મારે કોઈ કામ નથી કરવું, એમાંથી પ્રગતિ થોડી થાય, વહેલી થાય, મોડી થાય એનો વાંધો નહીં, પણ નુકસાનનો વેપાર કરવો નથી. એટલું તો એને ઓછામાં ઓછી સાવધાની વેપારીને આવે છે કે નથી આવતી? એમ આ પરિણામ વેપાર છે, બીજું શું છે? પરિણામ છે એ જીવનો વ્યાપાર છે. ઉપયોગને જ્ઞાનનો વ્યાપાર કયો છે? ઉપયોગને શું કયો છે? જ્ઞાનનો વ્યાપાર કયો છે શાસ્ત્રમાં? એમ છે ભાવાર્થ. આત્મા પરમાર્થે સમસ્ત અન્ય ભાવોથી રહિત ચૈતન્ય શક્તિ માત્ર છે. જ્ઞાન માત્ર કહો, ચેતના માત્ર કહો, ચિત્ત શક્તિ માત્ર કહો, માત્ર ખરું ચિત્ત છે, દેવક માત્ર ચિત્ત છે, ચિત્ત શબ્દથી કહો, એટલો જ છે મૂળ સ્વરૂપે. તેના અનુભવનો અભ્યાસ કરો, એને અનુભવ કરવાનો પુરુષાર્થ કરો, એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરો, વારંવાર પ્રયત્ન કરો, એને અભ્યાસ કહેવામાં આવે છે. એમ ઉપદેશ છે અહીંયા, એવો આચાર્ય મહારાજનો ઉપદેશ છે. હા, વિધિનો વિષય આમાં નથી, આમાં તો સીધી વાત એ છે કે આત્માનું સ્વરૂપ આવું છે. એની ગાથા ચાલી 49મી, એમાં તો અસ્થિ નાસ્તિથી મૂળ તારું સ્વરૂપ આવું છે. હવે એવું સ્વરૂપ દર્શાવવાનું પ્રયોજન શું? કે એનો અનુભવ કરાવવો છે, એને દર્શાવવાનું પ્રયોજન છે, બસ એટલી વાત. વિધિનો વિષય મૂળ ગાથામાં નથી ચાલ્યો, કેમ કે એ અહીંયા વિષય નથી. જોકે છેલ્લે એ વાત કરી કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, અને અવ્યક્ત કહેવા છતાં સ્વસંવેદનના બળથી સદા પ્રત્યક્ષ છે. શું? એને ભેદ જ્ઞાનથી એવા એવા આત્માને, એવા આત્માનું સર્વસ્વ કોની પાસે છે? કે ભેદ જ્ઞાની જીવો પાસે છે. તો એટલો સંકેત, ઈશારો કર્યો, વિધિનો ઈશારો કર્યો કે આવા આત્માને અનુભવ કરવો હોય તો ભેદ જ્ઞાન પૂર્વક અનુભવ થશે. લ્યો, વિધિનો વિષય લેવો હોય તો ટીકામાં એટલી વાત લીધી છે, મૂળ ગાથામાં એવી વાત નથી. મૂળ ગાથામાં તો શુદ્ધાત્મ સ્વરૂપનું માત્ર પ્રતિપાદન કર્યું છે, નિરૂપણ કર્યું છે કે આવો શુદ્ધાત્મા છે, અસ્થિ નાસ્તિથી. શું પછી છેલ્લે છેલ્લે આચાર્ય મહારાજે એમ કહ્યું કે સ્વભાવ જ એવો છે કે સ્વભાવને ના દર્શન થાય તો તમામ પ્રકારના ઝઘડા નાશ પામી જાય, કોઈ વાદ વિવાદ ઉભો રહે નહીં. શું પછી ગૂંચવણ બધી મટી જાય એમ કે છે. શું જેટલી ગૂંચવણ છે, જેટલા વાદ વિવાદના વિષય છે, એ બધા ઝઘડા ખલાસ થઈ જાય એવો આ આત્મ સ્વભાવ છે. અને એ આત્મ સ્વભાવ ભેદ જ્ઞાનીઓના કબજામાં છે. જેને ભેદ જ્ઞાન ઉત્પન્ન થયું છે એને એનો કબજો વર્તે છે, એનો એને આશ્રય વર્તે છે. માટે ભેદ જ્ઞાન દ્વારા એનો અનુભવ કરો, એટલો સંકેત કર્યો ત્યાં. આમાં એટલું તો લીધું કે ભિન્ન થઈને ઉપર તરે છે. ભિન્ન પડવાની વાત આવી કે ના આવી, ભલે વિસ્તારથી નથી પણ સંકેત તો છે એમાં. અવગાહન કરવું એટલે વ્યાપકપણે આશ્રય કરવો. ચિત્ત શક્તિ માત્ર ભાવનો અવગાહન કરવું એટલે સ્વસ્વરૂપે તન્મય થઈને ભાવમાં, હા પર્યાય ભાવમાં પણ તન્મય, તન્મયતા આની સાથે ત્રિકાળી સાથે, અને વ્યાપ્ય વ્યાપકપણે જાણે હું એમાં પ્રદેશે પ્રદેશે મારા સ્વરૂપમાં હું વ્યાપેલો છું અને ચિત્ત શક્તિ માત્ર છું, એ રીતે એનો આશ્રય કરવો, અવગાહન કરવું, આશ્રય કરવો. હવે બીજો શ્લોક કહે છે, કારણ કે પછીની પાંચે પાંચ ગાથા આપણે છ ગાથા લેવી છે, 50 થી 55 સુધીની જે છ ગાથા છે એ છ છ ગાથાનો સ્વાધ્યાય કરવો છે, એટલે વચ્ચેના કળશ ચાલુ રાખીએ. 36મો કળશ. ચિત્ત શક્તિર વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ યાનયમ અતોતિરિક્તાઃ સર્વે અપિ ભાવાઃ ઔદ્ગલિકા અમી. હવે ચિત્ત શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પૂદગળ દ્રવ્ય સંબંધી છે. બોલ આપણે શું કહ્યું કે ચિત્ત શક્તિથી રહિત જે ભાવો છે મૂળથી છોડવા જેવા છે, એટલે છોડી દો એને. હવે કહે છે કે જે અન્ય ભાવો છે તે બધા પૂદગળ દ્રવ્ય સંબંધી છે, આત્માના આશ્રય ઉત્પન્ન થયેલા નહીં હોવાથી અને કર્મના ઉદયના આશ્રય ઉત્પન્ન થયેલા હોવાથી કર્મ પૂદગળના આશ્રય કરનારા બધા પૂદગળ સંબંધી છે. એ પૂદગળ દ્રવ્ય સાથે સંબંધ ધરાવે છે, આત્મા સાથે સંબંધ ધરાવતા ભાવ આત્માના સંબંધ રાખે છે પૂદગળ સાથે, માટે એ પૂદગળ દ્રવ્ય સંબંધી છે, એને અમે આત્માના ગણતા નથી. એવી આગળની ગાથાની સૂચનિકા રૂપે શ્લોક કહે છે. આગળના ગાથામાં જે વિષય છે એ વિષયનું ઉદ્ઘાટન કરવાનો આ શ્લોક છે. એ એટલા માટે એમ કહે છે કે એ ભાવોને પણ જીવનું સ્વરૂપ કોઈ માને છે, એવા ભાવોને પણ જીવ તત્વ માને છે, એ તત્વની ભૂલ છે. અને બુદ્ધિપૂર્વક માને છે, બુદ્ધિ સમજીને માને છે, એ ગ્રહિત મિથ્યાત્વ રૂપી ભૂલ છે, કેમ કે નવું ગ્રહણ કરે છે માટે. એટલે એટલા માટે એની ચોખવટ કરી છે ગાથામાં, વિસ્તાર કરીને આચાર્ય મહારાજે છ ગાથામાં વિસ્તાર કર્યો છે કે બધા પદમાં જીવ તત્વની ભૂલ થાય છે અને એ મિથ્યાત્વ છે, ગ્રહિત મિથ્યાત્વ છે બુદ્ધિપૂર્વક કરે તો. એ મૂળ જીવ સ્વરૂપ નથી. પરમાર્થ એવું જે 49 ગાથામાં જીવનું સ્વરૂપ કહ્યું, ચિત્ત શક્તિ માત્ર, એવા એ પરિણામ નથી, એવા એ ભાવ નથી, એવું એ સ્વરૂપ નથી. માટે એનાથી અન્ય છે, એ તો કહ્યું અન્ય છે. ચિત્ત શક્તિથી અન્ય જે ભાવો છે એ તો કેવું છે, તે બધા પૂદગળ દ્રવ્ય સંબંધી છે. એક એક ભાવને પૂદગળના પરિણામ કહેશે અહીંયા. એવી આગળની ગાથાની સૂચનિકા રૂપે શ્લોક કહે છે. ભાવો તો જીવના છે પણ છે પૂતગળના, એમ કહે છે. જીવના હોવા છતાં પૂતગળના કહેશે, કેમ કે જીવનું સ્વરૂપ નથી અને જીવના સ્વરૂપ તરીકે એને અંગીકાર કરતા જીવને અજ્ઞાન અને મિથ્યાત્વનો મહાદોષ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન અને મિથ્યાત્વમાંથી એક સૌથી મોટો દોષ જન્મે છે, એ સ્વચ્છંદ નામનો દોષ જન્મે છે. અને એ સ્વચ્છંદના પેટામાં એટલા બધા દોષ છે અને એટલા ખરાબ દોષ છે કે જીવને એ અત્યંત દુર્ગતિમાં લઈ જાય છે. એટલા માટે મૂળથી એ અજ્ઞાન અને મિથ્યાત્વને કાપવાની વાત છે. એટલે સ્વચ્છંદનો જન્મ જ ન થાય. અથવા જે જીવ અજ્ઞાન અને મિથ્યાત્વમાં ઊભો છે, હવે આમથી લઈએ નીચેથી, તો એને પહેલા સ્વચ્છંદની હાનિ કરવી જોઈએ, તો એ અજ્ઞાન અને મિથ્યાત્વને તોડી શકે. જો એ સ્વચ્છંદને ન તોડે તો અજ્ઞાન અને મિથ્યાત્વને જેનો જાય નહીં કોઈ દિવસ, કેમ કે મોટો પ્રતિબંધ તો મહાદોષ તો સ્વચ્છંદ છે. અને એ સ્વચ્છંદને હાનિ પમાડવા માટે, સ્વચ્છંદને નબળો પાડવા માટે, સ્વચ્છંદને તોડવા માટે નિષ્પક્ષ થઈને પોતાના દોષોનું અવલોકન કરવું તે છે. 254માં કૃપાળુદેવે એ વાત કરી છે કે સ્વચ્છંદ જ્યાં નબળો પડશે, થોડો અથવા વધારે હાનિ પામશે, ત્યાં આ જીવ પોતાનું હિત કરવા માટે વિશેષપણે વિચાર કરવાને શક્તિમાન થશે, એનો વિવેક છે એ થોડો બળવાન થશે, એમ કહેવું છે. જો સ્વચ્છંદ તીવ્ર હશે તો એનો વિવેક છે એ બળવાન નહીં થાય, એની મતિ મૂંઢાઈ જશે. અને એ સ્વચ્છંદમાં પણ અનેક પ્રકારના જે પરિણામો છે, અનેક પ્રકારના જે દોષો છે, એમાં લોકસંજ્ઞાનો દોષ બહુ મોટો છે. લોકસંજ્ઞાનો દોષ એવો મોટો છે કે જેની નજર લોક ઉપર છે, લોકો ઉપર છે, લોકો મારી પ્રશંસા કરશે કરે તો સારું, લોકો મારી નિંદા ન કરે તો સારું. એ જે કાળકૂટ ઝેર છે, લોકસંજ્ઞાનો દોષ છે, એ કેવો છે? કાળકૂટ ઝેર છે. એ જીવના વિવેકને મતિને મૂંઢાવી નાખે છે, એટલું મૂંઢાવે છે કે પોતાની લોકસંજ્ઞાને વશ દેવ ગુરુ શાસ્ત્રાદિનો અવિનય કરે તો પણ એને પોતાને ભાન રહે. આ પરિસ્થિતિ ઊભી થાય. આ એ 3-4 મુદ્દા છે એ મનુષ્ય જીવે મુખ્ય કરીને લક્ષ્યમાં રાખવા યોગ્ય છે તો બચે. બસ મુખ્ય તો આ વાત છે. એમાંથી બહુ દોષ જન્મે છે, એમાંથી બહુ દોષ જન્મે છે. એમાં દેવગુરુ શાસ્ત્ર આદિનો, સત્પુરુષ આદિનો અવગણના થવાનો, કેમ કે લોકોને મુખ્ય કર્યા એને, એને સત્પુરુષ દેવગુરુ શાસ્ત્રને મુખ્ય કર્યા. લોકસંજ્ઞામાં લોકોની મુખ્યતા થઈ જાય, લોકો બધા અજ્ઞાનીનું ટોળું છે, લોકોને કાંઈ દિન દશાનું ભાન નથી, બધા પરિભ્રમણ કરતા જીવો છે, ભૂલેલા જીવો છે, એની મુખ્યતામાં પોતે પણ ભૂલો પડી જાય છે. ચૈતન્ય શક્તિથી વ્યાપ જેનો સર્વસ્વ સાર છે. ચૈતન્ય શક્તિથી વ્યાપેલો છે, શું વ્યાપે? વ્યાપકપણે. અને જે સર્વસ્વ રૂપે છે અને સાર સ્વરૂપે છે, હિત સ્વરૂપે છે, સુખ સ્વરૂપે છે, એવો આ જીવ એટલો જ માત્ર છે. એથી વધારે આગળ લેવો નહીં. શક્તિ માત્ર, જ્ઞાન માત્ર, ચૈતન્ય માત્ર, એમાં અનંત ગુણનું એકરૂપપણું એમાં આવી ગયું. એ જીવ એટલો જ માત્ર છે, એમાં એ જ સર્વસ્વ છે, એ જ સારરૂપ છે. બસ એને જ વળગવાનું છે, એને છોડીને બીજે ક્યાંય વળગવાનું નથી. એટલું જ માત્ર છે. હે, હા, એમને મુખ્યપણે એ વાત, એ શૈલીથી જ વાત લીધી છે. અને સમયસાર પણ એમ જ કહે છે. જે સુગાનીજી કહે છે એ જ ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે, અને એ બધે જ ભગવાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે. અને એ જ ગુરુ, ગુરુદેવને તો પ્રણમી ગયો, આખો સમયસાર ગુરુદેવને પ્રણમી ગયો ગુરુદેવ. બીજું કેવી રીતે કહે? સમયસાર જેમને પરિણમો છે એ સમયસારથી બીજી વાત કેવી રીતે કરે? એવો આ જીવ એટલો જ માત્ર છે, એવો આ જીવ એટલો જ માત્ર છે. આ ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે, જેટલા કોઈ ભાવોમાં આ ચિત્ત શક્તિ વ્યાપેલી નથી, શું એમ લેવું? જ્યાં એનું વ્યાપતું નથી તે બધા પૂદગળજન્ય પૂદગળના છે. પૌદ્ગલિકા હા, એવો અર્થ કર્યો. પૂદગળજન્ય છે અથવા પૂદગળ સ્વરૂપ જ છે એમ સમજી લ્યો. જેટલું પૂદગળ હે છે એટલું એ એ ભાવો બધા હે છે એમ લઈ લેવા. જેટલું પૂદગળ ભિન્ન છે એટલું સ્વરૂપથી ભિન્ન છે એમ લઈ લ્યો. એવા એ ભાવોનું વ્યાખ્યાન હવે પછીની છ ગાથાઓમાં કરવામાં આવે છે કે કેવા કેવા છે, જેમાં જીવ ભૂલવણીમાં પડ્યો છે, ભૂલે છે એ ભાવો બધા પડ્યો છે. કમમ નો કમમ ચાવીશે નથી, જીવસ્થ નથી વગોય વગણા, નેવ ફડિયા કેહી નો અજય પઠાણા, નેવય અણુભાગ ઠાણાણી. જીવસ નથી કેહી જોયા, નેવય ઉદય ઠાણા વા મગ્ગણ ઠાણયા કેહી. નોઠિબંધ ઠાણા જીવસ્વર્ણ સંકિલેશ ઠાણાવા, નેવ વિશોહી ઠાણા નો સંયમ લુદ્ધિ ઠાણાવા. નેવય જીવ ઠાણાય ગુણ ઠાણાય અથી જીવસ જીણગુ એ દે સવે પોદગલ દવસ પરિણામા. Thank you. ઓગણત્રીસ બોલ લીધા છે, 29 પ્રકાર જીવના સ્વરૂપમાં નથી, આ જેટલા 29 કીધા છે. જરા તકલીફ પડે એવી વાતો છે, કેટલીક વાતો એમાં ગળે ઉતારવામાં, માન્યતામાં, સ્વીકારવામાં તકલીફ પડે એવી કેટલીક વાતો છે. પણ એ ભગવાન કુંકુંદાચાર્યનું સામર્થ્ય છે કે સમયસાર ગ્રંથમાં એ વાત દાંડી પીટીને જાહેર કરી છે. આવું જીવનું સ્વરૂપ છે, બાકી ક્યાંય જીવનું સ્વરૂપ માન્યું કે તને ભ્રમણા થઈ ગઈ જા, અને જીવની ભ્રમણા થઈ. જીવ સ્થાન લીધું છે, જીવનું સ્થાન કહેવું ને જીવને નથી એમ કહેવું, ઠીક. ગુણ સ્થાન કહેવું ને જીવનું નથી એમ કહેવું, ફૂદગળનું કહેવું, ઠીક. પહેલું ગુણ સ્થાન તો મિથ્યાત્મનું છે, પણ છેલ્લું તો 14મું અયોગી કેવળીનું છે, તો કે ફૂદગળનું જીવનું નહીં. આમ ગુણસ્થાન 14 ગુણસ્થાનથી પાર એનું સ્વરૂપ છે. આ જેટલા પદ કીધા એ બધાથી પાર છે. આવી રીતે જીવનું સ્વરૂપ પ્રથમમાં પ્રથમ નિશ્ચયમાં આવે છે, અને પછી એ અનુભવમાં આવે છે. જ્યાં સુધી એવો નિશ્ચય ન થાય ત્યાં સુધી એવો અનુભવ પણ ન થાય, એમ કહેવાય. કરવો પડે, કરવાનો થાય છે. અજ્ઞાન દશામાં જીવની ઉત્કૃષ્ટ પાત્રતામાં એ નિર્ણય થાય છે. અજ્ઞાન દશામાં પણ જીવની સત્પાત્રતા એ એક જુદું પ્રકરણ છે, અને એ મુમુક્ષુ જીવ માટે પોતાને પાત્રતા પ્રગટ કરવા માટે સમજવા યોગ્ય છે. ગાથાર્થ. જીવને વર્ણ નથી, કોઈ રંગ નથી જીવને, કોઈ શરીરનો રંગ ગમે તેવો હોય, અનેક પ્રકારના શેડ હોય છે, શું, પણ એ જીવના કોઈ નથી. કોઈ પણ જાતનો શરીરનો વર્ણ છે એ જીવનો નથી. ગંધ પણ નથી. મનુષ્ય આદિ તિર્યંચ આદિ અને ત્રણેય ગતિના શરીર દુર્ગંધમય છે. એક દેવોનું શરીર સુગંધમય છે તો પણ એ ગંધ જીવની નથી, એ પૂતગળના શરીર, પૂતગળના ગુણ છે, પૂતગળની. રસ પણ જીવને નથી. કોઈ પણ પ્રકારનો ખાટો, ખારો, તીખો, કડવો, કોઈ પણ પ્રકારનો રસ છે એ પૂતગળ પરમાણુને હોય છે, જીવને કોઈ રસ હોય શકે નહીં, કેમ કે જીવ એ પૂતગળ સ્વરૂપે નથી. અને સ્પર્શ પણ નથી, અને જીવમાં સ્પર્શ કરવો કે એને સ્પર્શની કોઈ પર્યાય હોવી એ જીવનું સ્વરૂપ નથી. સ્પર્શ ગુણ નહીં હોવાથી સ્પર્શની કોઈ પર્યાય નથી, અને સ્પર્શનું કોઈ કાર્ય પણ નથી. પછી તો એક એક બોલ ઉપર વાત લેશે. સંક્ષેપમાં, સંસ્થાન રૂપ પણ નથી, વર્ણ પણ નથી, અને રૂપ પણ નથી. આ રૂપ જુદો વિષય છે, અને વર્ણ જુદો વિષય છે. વર્ણ ગમે તેવો હોય પણ કુરૂપ હોય, અને વર્ણ ગમે તેવો હોય પણ સ્વરૂપ પણ હોય, ઠીક. એવું નથી કે શરીરનો કાળો રંગ હોય એટલે કુરૂપ હોય. શ્રી કૃષ્ણ માટે તો બહુ પ્રખ્યાત વિષય છે, નેમિનાથ ભગવાન છે, બંને શ્યામ હતા, પણ અતિ સુંદર હતા, પણ એ રૂપ જીવનો નથી. એ શરીરનો રૂપ છે, તે જીવનું સ્વરૂપ નથી. જીવને એવું કોઈ રૂપ હોઈ શકે નહીં, હોતું જ નથી, રૂપ વિનાની ચીજ છે. શરીર પણ નથી, અને આ બધા તો શરીર આશ્રિત ધર્મ છે. જ્યારે શરીર જ જીવને નથી, શું આ જીવની આયુષ્યની મોટા ભાગની સ્થિતિ શરીર દેહાર્થે થાય છે, શરીર અર્થે પ્રવૃત્તિ કરે છે, અને સમયને શક્તિ ખર્ચે છે. તો પછી શરીર તારે નથી, શરીર તારું સ્વરૂપ નથી. જીવને શરીર પણ નથી, જીવને સંસ્થાન એટલે આકાર પણ નથી, જીવને સહનન પણ નથી. સહનન એટલે હાડકાની મજબૂતાઈ ના પ્રકાર છે, છ પ્રકારના સહનન છે, એ સહનન જીવને નથી. એમાં એ કેટલા માટે બોલ લીધો છે આચાર્ય દેવે કે જ્યારે કોઈ પણ આત્માને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એને ઉત્કૃષ્ટ બે પ્રકારના જે સહનન છે એવા સહનન હોય છે, એને વજ્રનારાજ સહનન કહે છે. એટલે મજબૂત હાડકા, વજ્ર જેવા હાડકા, એવું એના શરીરની એની પરિસ્થિતિ એવી હોય છે. પણ એ જીવનું સ્વરૂપ નથી, એને લઈને કેવળ જ્ઞાન નથી થતું એમ કહે છે. જીવને સહનન પણ નથી. અહીં સુધી તો ચોખ્ખા પૂતગળના પર્યાયો લીધા. હવે આગળ ચાલે છે કે જીવને રાગ પણ નથી. શું? જીવને રાગ નથી. તો કે પણ રાગ તો જીવ કરે છે ને, તો કે એનો રોગિષ્ઠ પર્યાય છે. કેવો? રાગ છે તે રોગ છે. શું? શરીરનો સોજો તે શરીરની પર્યાય છે પણ તે રોગ છે. શરીરને માં ગુમડું થાય તે શરીરની પર્યાય છે પણ તે રોગ છે. લોહી માંથી પરુ થાય તે લોહીની પર્યાય છે તો પણ એ રોગ છે. એમ રાગ છે તે આત્માનો રોગ છે. આત્માની પર્યાય હોવા છતાં આત્માનો રોગ છે. અને રાગનો રાગ, આ રાગ મારો સારો છે એવો જે રાગનો રાગ, મને પૂજાનો રાગ આવ્યો, મને ભક્તિનો રાગ આવ્યો, મને શાસ્ત્ર વાંચવાનો રાગ આવ્યો, એ રાગ મારો સારો છે, એ રાગનો રાગ છે. એ રાગનો રાગ છે તે મહારોગ છે. શું છે? રાગ રોગ છે અને રાગનો રાગ છે તે મહારોગ છે. કેમ કે મિથ્યાત્વ સહિતનો રાગ થઈ ગયો, અજ્ઞાનપૂર્વકનો રાગ થઈ ગયો. એટલે જ્ઞાનીને રાગ હોય છે પણ રાગનો રાગ નથી હોતો એમ કે છે. જ્ઞાનીને થોડો હજી રોગ રહી ગયો છે રાગનો, એ ક્રમશઃ ઘટતો જાય છે સાધક દશામાં આગળ વધે તેમ, પણ એને રાગનો રાગ એવો મહારોગ ન હોય. હા, રાગનો રાગ અનંતાનુબંધી છે, અનંતાનુબંધીનો રાગ છે, મિથ્યાત્વ સહિતનો રાગ છે, અજ્ઞાન સહિતનો રાગ છે એમ લેવું. એટલે ક્યારે પણ પોતાના રાગની પ્રશંસા ન કરવી. પોતાના રાગની તો પ્રશંસા ન કરવી, પણ પોતાના કોઈ પરિણામની પ્રશંસા ન કરવી. ઠીક? કેમ? નહીં તો વળી કે રાગ નથી કરતા, અમે જ્ઞાનની પ્રશંસા કરીએ. કોઈ મારું જ્ઞાન એટલે બહુ સારું, આગમમાં એની સાથે મેળવેલું ફલાણું ઘણો ઊંડો વિચાર કરેલું, મારું જ્ઞાન એટલે બસ મારું જ્ઞાન, એ પણ મહારોગ છે. એ પણ મહારોગ છે. રાગ, હા, એનો રાગ રસ છે. પણ રસમાં તો શું છે કે મંદરસ તો જ્ઞાનીને હોય છે, મિથ્યા તો જાય ત્યાં સુધી હજી મંદરસ રહે છે ને એટલે જ વિકલ્પ આવે છે. રસ, રસમાં મિથ્યાત્વ અને અજ્ઞાન સહિતનો રસ છે, અનંતાનુબંધી સહિતનો રસ છે, એ ઘાતક છે. હા, પ્રવચનમાં બહુ ઊંચી વાત આવી. તો વાત કોની છે? જીવની છે, જીવનું સ્વરૂપ છે કે વાત ઉદગળની સ્વરૂપ છે? વાત કરતા હોય તો આજ પ્રવચનમાં બહુ સારા ભાવ આવ્યા લ્યો. ઠીક? ભાવની તો પ્રશંસા કરવી કે ન કરવી, સારા ભાવ આવે એની કોઈ પર્યાયની પ્રશંસા કરવી નહીં. પર્યાય બુદ્ધિ છોડાવવી છે. પર્યાય દ્રષ્ટિ ને પર્યાય બુદ્ધિ તે મિથ્યાત્મનું સ્વરૂપ છે, માટે કોઈ પર્યાયની પ્રશંસા કરવા યોગ્ય નથી. પણ પર્યાયમાં ગુણ પ્રગટે તોય તે તો કે ગુણસ્થાનની તો તને અહીંયા ના પાડવી છે, અમારે ચૌદે ગુણસ્થાનની ના પાડવી છે. આખરી વાત છે થોડી, ભગવાન આત્માની ઠીક ચિત્શક્તિ સર્વસ્વ સાર છે, એ જ સર્વસ્વ સાર છે. એની પ્રશંસા કરવી, એની ભક્તિ કરવી, એનું બહુમાન કરવું, એમાં નમવું, એમાં ઢળવું, બસ. તે ન થાય ત્યાં સુધી એમ થવાની ભાવના કરવી, ત્યાં સુધી સ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં નિરંતર રહેવું, નિરંતર સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, એને દર્શન જ્ઞાન ઉપયોગ દ્વારમાં પોતાનો ચૈતન્ય પ્રકાશના દર્શન થાય, એટલે ભગવાન આત્માના દર્શન થાય. ભાવના કારણ છે અને અનુભવ થવો તે કાર્ય છે, પ્રાપ્તિ થવી તે કાર્ય છે, અને કાર્ય છે એ કારણના ગર્ભમાં રહેલી ચીજ છે. કાર્ય ક્યાં છે? કાર્ય છે જન્મો એ પહેલા ક્યાં હતો? કે એ કારણના ગર્ભમાં આવીને રહી ગયું હતું, એટલે ભાવનાના ગર્ભમાં અનુભવ રહેલો છે, પ્રાપ્તિ રહેલી છે, એમ લેવું. શું એ કારણ કાર્યની પરંપરા છે અથવા શૃંખલા છે? વાત તો બધી ચોખ્ખી આવી છે કે નહીં શાસ્ત્રોમાં? હા, અનુભવ પ્રકાશમાં એ વાત જોઈ છે, નિરંતર સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે. જીવને રાગ પણ નથી અને જીવને દ્વેષ પણ નથી. અપ્રશસ્ત દ્વેષ માટે તો વિકલ્પ પણ કરવા યોગ્ય નથી, પણ પ્રશસ્ત દ્વેષ પણ જીવનું સ્વરૂપ નથી. જીવને મોહ પણ વિદ્યમાન નથી. સંસારમાં તો મોહ વગરનો જીવ દેખાતો નથી, તો કે એ જીવનું સ્વરૂપ નથી. ખરેખર મોહ છે એ જીવનો સ્વરૂપ નથી, મોહ તો ભ્રાંતિ છે. કઈ કર્તવ્ય નથી, રાગ એ કર્તવ્ય નથી, અપ્રશસ્ત નહી પણ પ્રશસ્ત પણ એ કર્તવ્ય નથી. એટલે તો ભગવાન જે રસ્તે ચાલ્યા, જીનેન્દ્ર પરમાત્મા, એ જીનેશ્વર ના માર્ગ ને વિતરાગ માર્ગ કહેવાય છે. રાગ માર્ગ નથી કહેવાતો. કેવો માર્ગ કહેવાય છે? વિતરાગ. વિત એટલે અભાવ કર્યો, જેનો વીતી ગયો, અભાવ કરી નાખ્યો, એટલે જીનેશ્વરના માર્ગનું નામ વિતરાગ માર્ગ છે. રાગ માર્ગ નથી પાડ્યું. શું આ લોકો કે છે? વૈષ્ણવ અમારો પુષ્ટિ માર્ગ છે. શું? પોષણ કરવું. પુષ્ટિ કરવી એટલે પોષણ કરવું. શેનું પોષણ કરવું? કે રાગનું પોષણ કરવું. શૃંગાર માર્ગ છે. શ્રીમદજી તો એમાંથી પછી પરમાર્થ કાઢ્યો છે. બહુ દ્રષ્ટિ ઊંડી હતી. એ થાય એક બીજી વાત છે અને કરવા યોગ્ય છે એ બીજી વાત છે. શું વાત? એમ છે કે જે તે ભૂમિકામાં જે તે પ્રકારના શુભ અશુભ અને શુદ્ધ જે કાંઈ ભૂમિકા યોગ્ય પરિણામ હો તે હો, પણ એ કરવા એ વાત બીજી છે ને હોવા હોવા તે વાત બીજી છે. એમ વાત છે. આવી જાય તો એનો નિષેધ આવવો જોઈએ. પણ એ કરવા, હા, નથી આવતા એને એમ ઉપદેશ આપે કે તું આ ભૂમિકામાં છું ને તને એવો રાગ નથી આવતો, તું મુમુક્ષુ છું ને તને દેવગુરુ શાસ્ત્રનો ભાવ નથી આવતો, નો આવતો, કેમ કે એને કુટુંબ પરિવાર નો આવે છે, પાછો શરીર નો આવે છે, એને એમ કે. પણ મૂળ વાત એવી છે કે રાગ કરવો એ વિતરાગ માર્ગના સિદ્ધાંત બહારની વાત છે, એ વાત રાખીને છે, એ લક્ષમાં રાખવાની વાત છે. પછી જેની જે ભૂમિકા હોય એ પ્રમાણે એનો ઉપદેશ આપે. મુમુક્ષુને યોગ્ય પરિણામ ન હોય તો એને એમ કે તારા પરિણામ બહુ નીચી કોટીના છે, કાંઈક પરિણામને હજી લેવલ ફેરવવાની જરૂર છે, ઉપરના લેવલમાં આવ પછી આગળ વધી શકીશ. એ બીજી વાત, એટલે ઉપદેશ અને કોટીનો છે. માંસ છોડાવવું હોય એને શું કે ભાઈ શાકભાજી લીલોતરી ઘણી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બની શકે એવું છે, તું શું કરવા એવું ખાય. પણ લીલોતરી ખાતો એને એમ કે તું કંદમૂળ ખાઈશ નહીં, લીલોતરી ખાવી તો ખાજે પણ કંદમૂળ ખાઈશ નહીં, પછી લીલોતરી છોડાવે. જે જ્યાં ઉભો હોય ત્યાંથી એક ડગલું આગળ લેવડાવે છે ને. ઉપદેશ તો ભિન્ન ભિન્ન કોટીનો આવે. માટે ખાવા યોગ્ય છે ને ખાવું જોઈએ ને એમ કઈ સિદ્ધાંત થઈ જતો નથી, એમાં દોષ છે. મોહ પણ નથી, પ્રત્યયો પણ જીવને નથી. પ્રત્યયો એટલે બંધનું કારણ એવા આશરો, એને પ્રત્યય કહે છે. પહેલા આવે ને એને પ્રત્યય કહે છે, આગળ આવે એને. આ શબ્દમાં આગળ નથી મૂકતા, એમ કે સ્વર્ગ તો નિસર્ગ એમ, હું આરંભ તો કે પ લગાડીને પ્રારંભ, શાંતિ તો કે પ્રશાંતિ, શું પ્ર સ બધા લગાડવામાં અ એવા લગાડી, એ બધા પ્રત્યય કે આગળ આવે એને પ્રત્યય. એમ બંધની આગળ આશ્રવ છે, આશ્રવ પૂર્વક બંધ થાય છે ને માટે એનું નામ પ્રત્યય છે. ઠીક, પ્રત્યયો પણ નથી, કર્મ પણ નથી, જીવ કર્મ સ્વરૂપે નથી. આ કર્મ એટલે નસીબ, આપણે ચાલુ ભાષામાં એને નસીબ કહીએ છીએ. જીવને નસીબ ખરું કે નહીં, નસીબ નથી. મારું નસીબ સારું હોય તો હું સુખી રહું, મારું નસીબ ખરાબ હોય તો હું દુઃખી થઉં. માટે નસીબ ફેરવવા માટે કાંઈક જાપ જપાવો, હે કે કાંઈક ઓલા હું પથરા પહેરે છે કે નહીં, મંગળ પહેરો ને શનિ પહેરો ને ઢીકણું પહેરો ને માદળિયું પહેરો ને કંઠી બાંધો ને દોરા ધાગા, એ બધા ધતિંગે ધતિંગ છે, કાંઈ છે નહીં એમાં. કેમ કે જીવને કર્મ જ નથી, નસીબ જ નથી. અને જીવને નો કર્મ પણ નથી, કર્મનું ફળ એવું શરીર આદિથી માંડીને જે સંયોગો છે એ પણ જીવને નથી. તેમ જીવને વર્ગ પણ નથી, શું જે કારમણ વર્ગના કોઈ એક ભાગને વર્ગ કહેવામાં આવે છે. વર્ગ એટલે શું છે કે જેની અંદર વધારે પરમાણુ હોય એને વર્ગ કહે છે. કર્મના પરમાણુના સમૂહનું નામ વર્ગ છે. આમાં આપણે ગણિતમાં વર્ગ આવે છે, શું સ્ક્વેર જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ. બે બેના બેનો વર્ગ શું તો કે ચાર, બે દૂને ચાર. નવનો વર્ગ શું તો કે એકાશી, નેવે નેવે એકાશી. વર્ગ આવે છે કે નહીં, આપણે સ્ક્વેર રૂટ જેને કહીએ છીએ. એ જીવને વર્ગ નથી, કર્મનો વર્ગ નથી જીવને. એટલે કર્મ સમૂહ કર્મે નથી અને કર્મનો કોઈ સમૂહ પણ જીવને નથી. વર્ગણા ઘણા વર્ગ હોય તેને વર્ગણા કહે છે. એવા કર્મ સમૂહના અનેક સમૂહો એને વર્ગણા કહેવામાં આવે છે. વિશેષ એ વર્ગ વર્ગણા જીવને નથી. પછી કોઈ સ્પર્ધકો પણ નથી, એ પણ કર્મના જે વિભાગનું નામ છે. સ્પર્ધક છે જે ઉદયમાં અમુક અંશે ઉદયમાં આવે, પડ્યું હોય એમાંથી કેટલોક જથ્થો આવે એને સ્પર્ધક કહે છે. શું એ પણ જીવને નથી, એ તો નથી. પણ અધ્યાત્મ સ્થાનો પણ જીવને નથી. ઠીક, અહીંયા અધ્યાત્મ સ્થાનો એટલે આત્માનો આશ્રય ન લેવો, પણ અમુક પ્રકારના આધ્યાત્મિક ભાવો સંબંધીનો અનુરાગ છે એને અહીંયા અધ્યાત્મ સ્થાન કહેવામાં આવે છે. એ અધ્યાત્મ સ્થાનો પણ જીવને નથી, એટલે ત્યાં જીવ ભૂલે નહીં એટલા માટે. શું કેમ કે આ બધા હવે ભૂલમણીના વાતો આવશે. અનુભાગ સ્થાનો પણ નથી, રાગનો અનુભવ ઘટે મિથ્યાત્નો અનુભવ ઘટે, શું તો કે એ જીવનું સ્વરૂપ નથી, વધે ઘટે જીવનું સ્વરૂપ નથી. અનુભાગ સ્થાન એટલે કર્મનો રસ, કર ફળદાન શક્તિ એને અનુભાગ કહે છે. એ ફળદાન શક્તિ વધે ઘટે એમાં કર્મની ફળદાન શક્તિ એ જીવને નથી. જીવને કોઈ યોગ સ્થાનો પણ નથી. શું? મન વચન કાયાના યોગના સ્થાનો અને એ બધા જે યોગની ક્રિયાઓ કરે છે એના યોગ સ્થાનો એ પણ જીવને નથી. આ યોગના બધા ચાલે છે ને પ્રયોગો, એ કોઈ જીવનું સ્વરૂપ નથી. અથવા જીવને બંધ સ્થાનો પણ નથી. અનેક પ્રકારનો કર્મનો સંબંધ થાય છે, આઠે કર્મનો સંબંધ એ જીવનું સ્વરૂપ નથી. વળી જીવને ઉદય સ્થાનો પણ નથી. કોઈ કર્મનો ઉદય પણ જીવને લાગુ પડતો નથી. કર્મનો ઉદય કર્મમાં જીવ ન્યારો છે એમ કે છે. કોઈ માર્ગના સ્થાનો નથી. જીવને શોધવાના 14 સ્થાન છે, એ 14 માર્ગના જીવને નથી. વળી જીવને સ્થિતિબંધ સ્થાન નથી. સ્થિતિબંધ આવે છે પાયામ, જેમને ગુણ સ્થાનની અંદર જુદી જુદી સ્થિતિના બંધ થાય. આ કર્મની સ્થિતિ બંધાય, સમયનો એક સાથે રહેવાની જે સ્થિતિ છે એને સંબંધની સ્થિતિને સ્થિતિબંધ સ્થાન કહેવામાં આવે છે. પછી આ 70 કોડાકોડીનો બંધ પીડ્યો ને, 1 કોડાકોડીનો બંધ પીડ્યો ને, આટલું આયુષ બંધાણું, હજારો વર્ષનું, કરોડો વર્ષનું, પલ્યુપમનું, સાગરઉપમનું, એ બધા સ્થિતિબંધ સ્થાનો જીવને નથી. એને ભાઈ મારું આયુષ લાંબુ હોય તો સારું, આયુષની સ્થિતિ લાંબી હોય તો સારું, હોવરનો થાવ તો સારું, તો કે એ વાત તારા સ્વરૂપમાં નથી. સંકલેશ સ્થાનો નથી. આ દુઃખ થાય એવા કોઈ પરિણામોનું સ્થાન જીવને નથી. એ સંકલેશ ઘટે અને જેની વિશુદ્ધિ થાય એવા સ્થાનો પણ જીવને નથી. ઠીક, તીવ્ર અને મંદ, કષાયની તીવ્રતાને સંકલેશ કહે છે અને કષાયની મંદતાને અહીંયા વિશુદ્ધિ કહી છે, એ પણ જીવને નથી. અરે જીવને સંયમ લબ્ધિના સ્થાન નથી. જીવ સંયમ પાળીને લબ્ધિ પ્રગટ થાય, રિદ્ધિ સિદ્ધિ, અષ્ટ સિદ્ધિ નવનિધિ, એ રિદ્ધિ સિદ્ધિ જીવનું સ્વરૂપ નથી. અતિશય જીવનું સ્વરૂપ નથી. વળી જીવને જીવ સ્થાનો પણ નથી. 14 જીવ સ્થાન, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, છ ઇન્દ્રિય, એ જીવ સ્થાન જીવના નથી. સૂક્ષ્મ આદર પર્યાપ્ત અપર્યાપ્ત કોઈ જીવના સ્થાન નથી. અથવા જીવને ગુણ સ્થાન મિથ્યાત્વ આદિથી માંડીને અયોગી કેવળી પર્યંતના 14 જીવ સ્થાનો એ જીવનું સ્વરૂપ નથી. આમ તો આકરું પડે એવું છે. ચોથું ગુણ સ્થાન તો ખરું કે નહીં જીવનું, સમ્યક દર્શન પ્રગટે, તો કે 14મું નથી, ચોથાની ક્યાં વાત કરે છે. વિસ્તારથી લેશું આપણે એક એક બોલ. કારણ કે તે આ બધા પૂદગળ દ્રવ્યના પરિણામ છે, જીવનું સ્વરૂપ નથી, માટે પૂદગળનું છે એમ લઈ લેવું. ત્રીજું પદ છે, સકમ સકલમપી વ્યાય નાય ચિત શક્તિરિક્તમ સ્ફુટતરમ અવગાય સ્વંચ શક્તિ માત્રમ ઇદમ ઉપરી ચરંતમ ચારુ વિશ્વસ્ય સાક્ષાત કલયતુ પરમ આત્માનમ આત્મન્યમ અનંતમ. બહુ સરસ, બહુ સુંદર શ્લોક છે. આ આત્મા આખા જગત થી જુદો પડી ગયો, ઉપર તરવા માંડ્યો. હવે જુદો તરવા માંડ્યો, તેલમાં પાણી, પાણીમાં તેલ તરે એમ ઉપર તરવા માંડ્યો, હળવો થઈ ગયો ને. તેલ છે એ હળવું છે, પાણી છે એ ભારે છે, માટે તેલ ઉપર તરે છે એ વખતે. થોડું આમ તો એના વજન ઉપર છે, જાજુ તેલ અને એમાં પાણી હોય તો પાણી નીચે વ્યુ જાય, પાછું તેલ ઉપર રહીએ. આવો ચૈતન્ય સ્વરૂપ જીવ વિશ્વથી જુદો પડીને, ભિન્ન નો અર્થ એમાંથી છે, એ ભિન્ન માંથી એ કાઢ્યું છે. વિશ્વની ઉપર તરે છે એ ભિન્ન માંથી કાઢ્યું છે. ભિન્ન પડી ગયો આખા જગત થી, એ ભિન્ન પડી ગયો. કોઈ હગાવાલા ન રહ્યા ને હવે, હે કે કોઈ સગાવાલા ન રહ્યા, ન વાલા રહ્યા, ન કોઈ દબલા રહ્યા, વાલા દબલા કઈ રહેતું નથી. પોતે એક ભિન્ન આત્મા છે જગતનો, બીજા પણ જગતના મારા જેવા જ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન એવા ભિન્ન આત્માઓ છે, કોઈ ઉણા અધકાર નથી, માટે બધાનો આદર કરે છે. સ્વભાવે તો બધાનો આદર કરવામાં આવે છે. એ રીતે અહીંયા આ 49 ગાથા પૂરી થાય છે. હવે એના ઉપરનો કળશ છે આવતીકાલની.